પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 287-289 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 34.
દ્રવ્ય એટલે દ્રવ્ય સ્વભાવ, આત્મદ્રવ્ય અથવા આત્મ સ્વભાવ સદા એ ત્રણેય કાળે નિર્લેપ છે. સ્વભાવને કોઈ બાહ્ય તત્વ સ્પર્શતું નથી. આત્માથી બાય જે કોઈ જળ રચકણો છે એની સ્પર્શના આત્મ સ્વભાવ સુધી નથી. અવસ્થાનો જે રાગ એ પણ આત્માના સ્વભાવને સ્પર્શતો નથી. ખુદ અવસ્થા પોતે પણ આત્માના સ્વભાવને સ્પર્શતી જ વધે. આવું જે દ્રવ્યનું નિર્લેપ સ્વરૂપ છે એ જ ખરું પોતાનું સ્વરૂપ છે. દ્રવ્ય સદા નિર્લેપ છે એટલે એમ વિચારવા લાયક છે કે હું સદાય ત્રિકાળ, હું ત્રણેય કાળે નિર્લેપ છું. કોઈ પણ સાથે કોઈ પણ પ્રકારનો આ આત્માને ખરેખર સંબંધ નથી. જગતનું હું સ્વતંત્ર નિર્લેપ તત્વ છું. મારી જે હૈયાતી છે એને ખરેખર કોઈની સાથે કાંઈ લાગતું વળગતું નથી. એવું મારું સ્વરૂપ સર્વથી સર્વ પ્રકારે સર્વદા વ્યાવૃત છે. વ્યાવૃત છે એટલે છૂટું જ પડ્યું છે. પર્યાયમાં જે લેપાય છે એનો નિષેધ છે એ બીજા બોર્ડમાં લેશે ને. પર્યાયમાં બધાથી નિર્લેપ રહેવા જેવું છે. કેમ કે વસ્તુ એવી છે પર્યાયમાં લેપાવા જેવું નથી. ભગવાન તો લેપાતા નથી, સિદ્ધ ભગવાન તો લેપાતા નથી, અરિહંત ભગવાન તો લેપાતા નથી. તો એમણે એ ઉપદેશ આપ્યો કે ક્યાંય પણ લેપાવા જેવું નથી. 85 કાયની 172 ગાથા છે. તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષાર્થીએ. ક્યાંય કરવો નહીં એટલે દેવ ગુરુ અને શાસ્ત્ર પરિણામ વાત લીધી છે. બીજાનો તો પ્રશ્ન જ ક્યાં છે? કેમ કે સમૂહો એને ભૂલ્યો. પણ જ્ઞાની છું એવું જ સમૂળગો ભૂલ્યો. એણે માન્યું કે હું ફલાણો માણસ, એણે માન્યું કે હું ફલાણો તિર્યન. ચારે ગતિની જે કોઈ કર્મજનિત અવસ્થા એને જ પોતાનું સ્વરૂપ માન્યું અને એના સ્વીકારમાં વર્તમાન કર્મજનિત ઉદય ભાવરૂપ અવસ્થાના સ્વીકારમાં એ પોતાના મૂળ સ્વરૂપને સ્વીકારતો નથી. જે કહે છે કે તારું મૂળ, ભગવાન એમ કહે છે કે તારું મૂળ સ્વરૂપ બિલકુલ મારા જેવું, મારા જેવું એક જરા રંચ માત્ર જેમાં ફેર નહીં એવું મારા જેવું છે, તો પેલો એને ના પાડે છે કે ના 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 ના, મને એ વાત રૂચતી નથી, મને તો આ બધું અત્યારે જે આમાં રસ છે ને રૂચે છે એમાં મને ઠીક છે, આ તકલીફ છે. એનું સ્વરૂપ બતાવવા છતાં મિથ્યાત એટલે અરોચક ભાવ, પોતાના સ્વરૂપને પોતે જ ન રૂચે, વિચિત્રતા તો આ છે. પોતે પોતાના સ્વરૂપથી વિરુદ્ધ જાય, પોતે પોતાના સ્વરૂપથી વિરુદ્ધ જાય, કેવી વિચિત્ર ઘટના છે આ. આશ્ચર્યાત્મક છે. તમે મારો વિરોધ કરો તે તો ઠીક છે, પણ હું મારો વિરોધ કરું, આ તો કઈ જાતની વાત છે? એવી વિચિત્ર વાત. સમજણ તો એને કહેવાય છે કે જે સમજણ કઈક પોતાનું કાર્ય કરે, પ્રયોજનભૂત કાર્ય કરે તેને જ્ઞાન કહ્યું, પ્રયોજનભૂત કાર્ય ન કરે એને જ્ઞાન ન કહ્યું. પછી નથી પડતું એવું છે. આત્મા દ્રવ્ય સ્વભાવથી ત્રિકાળ નિર્લેપ છે. આત્મા એટલે પોતે, પોતે સદાય પરિપૂર્ણ નિર્લેપ છે. પોતાના દ્રવ્ય સ્વરૂપમાં અંતર સ્વભાવમાં કોઈની ક્યારે પહોંચ નથી, કોઈની પણ ક્યારે પહોંચ નથી, સ્પર્શના નથી, અસર નથી, ફેરફાર નથી. પર્યાયમાં બધાથી નિર્લેપ રહેવા જેવું છે. તેથી પોતાનું આવું સ્વરૂપ હોવાથી, નિર્લેપ સ્વરૂપ પોતાનું હોવાથી, અવસ્થામાં પણ પોતાનું જેવું સ્વરૂપ છે એમ જ રહેવા જેવું છે. લિપાયમાન થવા જેવું નથી. આપણે દ્રષ્ટાંત લઈએ છીએ કે ભરી સભામાં બધાની વચમાં કોઈ હડહડતું અપમાન કરે ત્યારે ઝાડ લાગે એટલું દુઃખ થાય. મારું એવું અપમાન કર્યું કે મને ઝાડ લાગી ગઈ એમ કે. હવે ભાઈ, એ જે શબ્દો છે એ જળ છે. સામાજીવનો જે કાંઈ પરિણામ અને અભિપ્રાય છે, ભાવ છે, ભાવમાં બધું આવી ગયું, એનો અભિપ્રાય આવી ગયો અને એનો વર્તમાન દ્વેષ ભાવ પણ આવી ગયો. એ ભાવ પણ તને અડતો નથી, કેમ કે એનું ક્ષેત્ર એની પર્યાયમાં છે. એને પર્યાય એના ક્ષેત્રથી મર્યાદિત છે. એ તારાને તને તારી પાછા આવે એવું કાંઈ નથી. જળ રજકણનું પરિણમન શબ્દોનું જળ રજકણમાં છે. તારો જે ખ્યાલ ગયો ત્યારે તને અણગમો આવ્યો એવો જે દ્વેષનો અંશ ઉપજ્યો, એ દ્વેષ ભાવ એ પણ તારા દ્રેમ નિર્લેપ સ્વભાવને સ્પર્શતો નથી, અથવા દ્રેમ એનાથી લેપાતું નથી. તું ત્યારે જ જોઈ લે કે એ વખતે પણ તારું દ્રવ્ય તો નિર્લેપ જ છે, એ અવસ્થાથી દ્વેષભાવયુક્ત અવસ્થાથી લેપાણું નથી. અને એ સંબંધીનું જે જ્ઞાન થયું શબ્દોનું ને એ જીવના ભાવનું ને શબ્દોનું જે જ્ઞાન થયું અને દ્વેષભાવનું જે જ્ઞાન થયું, જ્ઞાનમાં બધું જ્ઞેય થયું. પોતાના દ્વેષ અણગમાનું જ્ઞાન થયું, બીજાના જીવના પરિણામનું જ્ઞાન થયું, બીજાના જે જળ રજકણ છે શબ્દો એનું જ્ઞાન થયું, એ જ્ઞાન પણ ઉપર ઉપર છે. એ જ્ઞાન પણ દ્રવ સ્વભાવને સ્પર્શતું નથી. એવો અંદરની ગુફામાં સહી સલામત રૂપે પૂરું બખ્તર પહેરીને બિરાજમાન છે. કોઈનો ઘા ત્યાં પહોંચે એવું નથી. આવું છે, કોઈ ગમે એટલા પ્રહાર કરે તો એ સ્વભાવને સ્પર્શે એમ નથી. આવું છે, જેટલો વળગે આવા દ્રવ સ્વભાવને જેટલો વળગે કે હું આવો છું હું આવો છું, વારંવાર પ્રતીતિ કરે, વારંવાર એનું લક્ષ્ય કરે, વારંવાર એના લક્ષ્ય બળ ઊભું થાય તો પર્યાયમાં પણ નિર્લેપણું પ્રગટે. એ મિથ્યાત્નો સ્વભાવ છે, એ મિથ્યાત માં મોહનીનું બળ છે. એ ઉપદેશને સ્પર્શવા દેતું નથી. ઈ ક્યાં સ્વીકારે છે? તો જ્ઞાની જો ભાળે છે, જ્ઞાની જોવે છે કે એને પણ અંદરમાં ભગવાન આત્મા બિરાજે છે, પરિપૂર્ણ પરમાત્મા બિરાજે છે એને પણ અંદરમાં. એને ખ્યાલ નથી એટલે એને પાગલ પણ થયું છે. એને પોતાનું જ્ઞાન નથી એટલે એને પાગલ પણ થયું છે, દાન પણ થયું છે. બાકી એ પણ જે છે એ છે, પોતે તો સ્વીકારે છે એને, જ્ઞાની તો એને સ્વીકારે છે. તેથી જેમ કોઈ બાળક ગમે તેમ યદવા તદવા પ્રવર્તે તો પણ એટલી ગંભીરતા આવતી નથી. સમજાવે એને કે બેટા એવું ન બોલાય, શું કે બહુ બોલતો એને સમજાવે. અને કદાચ ક્યારેક જોરથી જો પછો હું બોલ્યો ફરીને બોલ્યો ના પાડે તું તો એમ પણ છે, પણ એ મર્યાદિત છે. એનો સમજાવવાનો રાગ એ મર્યાદિત છે ને એનો સહેજ કડક થઈને કહેવાનો ભાવ પણ મર્યાદિત છે. કેમ કે ખબર છે કે આખરમાં તો એ બાળક છે. અહીંયા તો પોતા ઉપર ઉતારવું છે કે તેથી પર્યાયમાં પણ આત્મા એ નિર્લીપ રહેવા જેવું છે. ક્યાંય ખેદાવું નહીં, ખેદ કરવો નહીં. કોઈ પણ પ્રસંગ ભજે વિશેષ રસ લઈને એમાં ખેદાવું નહીં, વિશેષ તીવ્ર રસથી એમાં ખેંચાવું નહીં, કે વિશેષ રાગથી જાજો રાગ કરીને રાગના રસમાં રગડાવું નહીં. એવી રીતે રહેવું, પોતાના દ્રવ સ્વભાવને વળગીને આ રીતે ક્યાંય પણ તીવ્ર રસથી પરિણમવું નહીં. શ્રીમદજી આવું લે છે, કોઈ પણ ઉદયના પ્રસંગમાં મંદ રસ પરિણામે વર્તવું, તીવ્ર રસથી નહીં વર્તવું એમ કહો કે મંદ રસ પરિણામે વર્તવું અથવા તીવ્ર રસ લેવો નહીં ઉદયમાં, એ જ્ઞાનીઓના માર્ગમાં પ્રવેશવાનું દ્વાર છે. કેમ કે જ્ઞાની ક્યાંય તીવ્ર રસ લેતા નથી. એક આત્માના જ્ઞાન અને આનંદના સ્વરૂપ રસની આડે એને ક્યાંય તીવ્ર રસ આવતો નથી અને કોઈ પ્રસંગની મહત્તા એટલી આંકતા નથી. એવી કોઈ પ્રસંગની મહત્તા નથી અને કોઈ પણ પ્રસંગો આખરમાં તો તમામ પ્રસંગ અનિત્ય છે. કોઈ પ્રસંગની વિશ્વમાં નિત્યતા નથી. આમાં હરિવંશ પુરાણમાં આવ્યું આવે છે. શ્રી કૃષ્ણ છે, વાસુદેવ છે, ભાવિ તીર્થંકર છે ને વાસુદેવ છે. આ 7-8 વર્ષના વૃંદાવનના ગોવાળિયામાં થી પરાક્રમ કરવા મીડ્યા. કાળી નાગને નાખ્યો દયામાં. કોઈ આવે છે જરાસંઘના, કોઈ મલ્લ આવે છે એને માર્યા. નાના બાળક પણ એ તો સમર્થ પુરુષ છે ને, એટલે હિન્દી જોઈએ ને. પછી એને જરાસંઘ ને ગંધ આવે છે. પ્રતિવાસુદેવ છે ને, ખબર તો છે કે મારું મોત છે એ કોઈ એવા નારાયણના હાથે છે. એટલે ઉગતા શત્રુને દાબી દેવો. કોણ એ છે, કોણ છે, આ લોકોને પણ ખ્યાલ દો. આને ખબર પડી ગઈ તો તકલીફ થશે. આ જે બાળકની ઉંમર છે એટલે આ બધું પશ્ચિમમાં ચાલ્યા આવે છે. દ્વારકા થઈ છે ને, એ દેવોએ દ્વારકા તે વખતે રચી છે. આને ખૂન તપે છે ને, ખૂન તપે છે. શું કરવું, અહીંયા ક્યાં જે સ્થળ નક્કી કર્યું ત્યાં દેવોએ આવીને સોનાની દ્વારકા બનાવી છે. રત્નજડિત મહેલો બનાવ્યા છે બધા ભાઈઓ માટે, બધા પરિવાર માટે જુદા જુદા મહેલો. જબરદસ્ત નગરી કરી છે. એક દ્વારકા હળગે છે. છેલ્લે છેલ્લે એક દ્વારકા સળગે છે. મા બાપને બચાવવાનો વિચાર કરે છે તો ઘોડા રથને ખેંચી ઉઠતા નથી. હાથી જોડે તો હાથી રત્ન પૃથ્વી પકડે છે, જેમ ખૂંચી ગયો હોય પડ્યું એવી રીતે. એને એમ થયું કે આપણે આમાં ક્યાં સામર્થ્ય. ઘોડા હાથને કાઢીને બે ભાઈ જોડાના, શ્રી કૃષ્ણ અને બળભદ્ર, આપણે રથને ખેંચી જઈએ. રથ શું ન હાલે કે ત્યારે આકાશમાંથી વાણી થઈ ગયા. ખોટો પ્રયત્ન કરો છો હવે તમે. તમે બે જ બચશો, બીજું કોઈ નહીં બચે. આમાં પૂન પૂન ફરે છે ત્યારે શું થાય છે. પાંડવો જ્યાં રાજ કરે છે ત્યાં ચાલ્યા જઈએ. હવે ત્યાં રસ્તામાં તરસ લાગે, જુઓ હવે ક્યાં જેને અન્ન પાણીના ભંડાર દેવા માટે એની પાસે એટલું હોય એને જોઈએ પાણી. ઠીક, એમ છૂટા પડી જાય. બલભદ્ર પાણી લેવા જાય ત્યાં બાણ મારે છે. પેલો જરાસંઘ, જરાસંઘ શું, જરાકુમાર ફરે છે. બધું અનિત્ય કેવું છે. એ દ્વારકા સોનાની જેને રચી, દેવો બચાવવાનો આવ્યા તમે રચી છે ને, અમારું જાય છે એ નથી. એવું અનિત્ય છે. હવે ક્યાં તારે લેવ પામવું છે, જ્યાં પ્રસંગ માત્ર ઉદય માત્ર, ચોથા કાળમાં જ્યાં આવા પુણ્યવંત પુરુષો હતા ત્યાં પણ આવા પ્રસંગ બિના છે, ત્યાં હું મંદિરો નહીં હોય, જિનાલયો મંદિરો એટલા ભવ્ય મંદિરો બધા ખાક કોલસા થઈ ગયા, પ્રતિમાજીના કોલસા થઈ જાય, મંદિરોના સળગી બીજો ખાક થઈ જાય. એનો અર્થ જે થયો કે વર્તમાનમાં પોતાનું હિત કરી લેવા જેવું આવી વાત છે. ક્યાંય ખેદાવું નહીં, ક્યાંય ખેંચાવું નહીં, ક્યાંય જાજો રાગ કરવો નહીં. 172 માં એ લીધું છે કે દેવ ગુરુ શાસ્ત્રનો પણ રાગ કરવો એવો ભગવાનનો ઉપદેશ નથી. મૂળ ગાથાઓ પડી છું, કુંકુંડાચાર્યની મૂળ ગાથાઓ છે. ૭૭, ૭૧, ૭૨ ત્રણેય ગાથામાં એ વિશે કહેલો છે. સંયમ તથા તપયુક્ત ને પણ દૂરતર નિર્વાણ છે. સૂત્રો પદાર્થો જીનવરો પ્રતિ ચિત્તમાં રુચિ જો રહે. જીનવરો પ્રત્યે રુચિ રહે, જીનેન્દ્ર ભગવાન પ્રત્યે રુચિ રહે, તેમના રચેલા સૂત્રો વિશે રુચિ રહે. દૂર તર સંયમ અને તપયુક્ત પોતે હોય, પાછો પોતે સંયમ અને તપયુક્ત હોય અને જીનવરો પ્રત્યે રુચિ રાખે, દૂરતર નિર્વાણ છે. એને નિર્વાણ છે એમ નહીં, દૂરતર છે. દૂર એ નથી, દૂર વધારે દૂર છે. આમાં તો શું લખું છું કે સમ્યક દ્રષ્ટિને તો એટલી રુચિ નથી. રુચિ શબ્દ વાપરો છે ને, રુચિ નથી. હું અર્થ જોઈએ આમાં. અહીં અરંતાદિની ભક્તિરૂપ પરસમય પ્રવૃત્તિમાં સાક્ષાત મોક્ષ હેતુપણાનો અભાવ દર્શાવ્યો છે. તેમ છતાં પરંપરાએ મોક્ષ હેતુપણાનો સદભાવ દર્શાવ્યો છે. એ વાત સાથે અહીંયા નાખી છે. કેવો જીવ લીધો છે કે જે જીવ ખરેખર મોક્ષને અર્થે ઉદ્યમી ચિત્ત વાળો વર્તતો થકો, શું કહે છે કે અમારે તો મોક્ષમાં જવું છે અને અચિંત્ય સંયમ ભાર પ્રાપ્ત કર્યો હોવા છતાં, ઘણો સંયમ પાળતો હોય એવો હોવા છતાં, પરમ વૈરાગ્ય ભૂમિકાનું આરોહણ કરવામાં સમર્થ એવી જે પ્રભુત્વ શક્તિ, પ્રબળ શક્તિ, ઉગ્ર પુરુષાર્થ તે ઉત્પન્ન નહીં કરી હોવાથી પિંજણને ચોંટેલ રૂના ન્યાય જેમ રૂ આમ પિંજી નાખે છે, એમ રાગ એના આત્માને પિંજી નાખે છે. નવ પદાર્થો આ સિદ્ધાંત, નવ પદાર્થો સંબંધીનું સિદ્ધાંત આ નવતત્વ. અરંત આદિની રુચિ એટલે પ્રીતિરૂપ પર સમય પ્રવૃત્તિનો પરિત્યાગ કરી શકતો નથી. તે જીવ ખરેખર સાક્ષાત મોક્ષને પ્રાપ્ત કરતો નથી. અરંત આદિની જીનેન્દ્રની ભક્તિની ભક્તિરૂપ રુચિરૂપ પર સમય પ્રવૃત્તિનો પરિત્યાગ કરી શકતો નથી. એ પરસમયની પ્રવૃત્તિ છે, અન્યથા પ્રવૃત્તિ છે. તે જીવ ખરેખર સાક્ષાત મોક્ષને પ્રાપ્ત કરતો નથી. પરંતુ દેવલોક આદિના ક્લેશની પ્રાપ્તિ રૂપ પરંપરા વડે પહેલા દેવલોકમાં જઈને દુઃખી થાય છે. દેવલોક આદિના ક્લેશની, કેમ કે પુણ્ય તો બંધાય છે ને, એટલે જાય સ્વર્ગમાં. ક્લેશની પ્રાપ્તિ રૂપ પરંપરા વડે તેને પ્રાપ્ત કરે છે, પછી સીધો મોક્ષમાં જઈ શકે નહીં. એકસો 171 નું મથાળું પાછું એ લીધું છે. બધી પ્રકરણ એ ચાલે છે ને કે આ આ ગાથામાં માત્ર અરંત આદિની ભક્તિ જેટલા રાગથી ઉત્પન્ન થતો જે સાક્ષાત મોક્ષનો અંતરાય તેનું પ્રકાશન કરવામાં આવ્યું છે. સાક્ષાત મોક્ષનો અંતરાય છે. અરિયંત આદિની ભક્તિ એ સાક્ષાત મોક્ષનો અંતરાય છે. બીજા કે તો લોકો રાડો પાડે, કુંકુંડ આચાર્ય ને અમૃતચંદ્ર આચાર્ય આધારભૂત આચાર્યોના વચનો છે, જેના વચનો આધારભૂત આજે ગણવામાં આવે છે. જીન સીધ પ્રવચન ચૈત્ય તે પ્રત્યે ભક્તિ ધારી મન વિશે સંયમ પરમ સ તપ કરે તે જીવ પામે સ્વર્ગને, મોક્ષને નહીં એમ કહેવું છે. તે જીવ પામે સ્વર્ગને, મોક્ષને નહીં. 171 ગાથામાં એવી રીતે લીધી છે. તે ઘણા લાંબા કાળ સુધી સ્વર્ગલોકને રાગરૂપી અંગારાઓથી શેકાતો થકો અંદરમાં દુઃખી થાય એમ લીધું એના ફળમાં. તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષે છુએ. વિતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવ સાગર તરે. વિતરાગ થાય તો એ ભવસાગરને તરે. આમ તો સમ્યક દ્રષ્ટિનો શું ભાવ દીધો, સમય દ્રષ્ટિ જેટલો જેટલો જાય છે ત્યાં સુધી તો અંગારામાં છે ને. 172 માં મિથ્યા દ્રષ્ટિનું વર્ણન દીધું છે. મૂળ ગાથામાં એવો કોઈ ખુલાસો નથી લીધો. પરંપરા મોક્ષ પામે છે એમ કે છે, સીધો મોક્ષમાં નથી જતો પણ પરંપરા મોક્ષ ને પામે છે. એટલી વાત અટકી અટકીને જાય છે. જે જીવ ખરેખર અરંત આદિની ભક્તિને આધીન બુદ્ધિ વાળો વર્તતો થકો પરમ સંયમ પ્રધાન અતિ તીવ્ર તપ તપે છે તે જીવ માત્ર તેટલા રાગરૂપ ક્લેશથી જેનું નિજ અંતઃકરણ કલંકિત છે, મલિન છે, કલંકિત અંતઃકરણ કહ્યું એને, એવો વર્તતો થકો વિષય વિષ વૃક્ષના આમોદથી જ્યાં અંતઃકરણ મોહિત હોય છે એવા સ્વર્ગલોકને, કે જે સ્વર્ગલોક સાક્ષાત મોક્ષને અંતરાયભૂત છે તેને પ્રાપ્ત કરીને સુચિર કાળ પર્યંત રાગરૂપી અંગારાઓથી શેકાતો થકો અંદરમાં સંતપ્ત થાય છે. આ દાખલો આપ્યો તો ગુરુદેવે. મુખ્ય દ્રષ્ટિનો શુભ ભાવ તો એવો છે, સમ્યક દ્રષ્ટિને શુભ ભાવનું ફળ તો બેને સરખું છે. શુભ ભાવનું ફળ કોઈને જુદું જુદું છે એવું તો નથી. મિથ્યા દ્રષ્ટિને શુભ ભાવનું ફળ જુદું મળે, સમ્યક દ્રષ્ટિને શુભ ભાવનું ફળ જુદું મળે તો એ તત્વ રહેતું નથી. એનું જે તત્વ છે એ તો જે છે તે છે, રસમાં ફેર છે, પણ જેટલો રાગ છે તેટલો બાધાકારક નુકસાનકારક છે. રાગ છે તેટલું કષાય છે, રાગ છે તેટલું મલિનપણું છે, તેટલું કલંકપણું છે, એમાં તો કાંઈ ફેર છે. પણ એમાંથી એમાં શું ચર્ચા એક વખત ચાલી એના ઉપર વિચાર કર્યો હતો. દૈવ દ્રષ્ટિ પ્રકાશનો જે મુદ્દો ચાલ્યો કે દેવ આદિના પ્રત્યેના રાગથી પણ ભઠ્ઠી જેવું દુઃખ લાગવું જોઈએ. અર્થઘટન એ કર્યો કે જો આવું તીવ્ર દુઃખ લાગે તો પછી મિથ્યા દ્રષ્ટિનો રાગ હોવો જોઈએ. બરોબર, અર્થઘટન એ કહે છે. શબ્દો તો જ્યાં નિષેધ કરવો છે ત્યાં ભારે જ શબ્દો આવશે, કેમ કે એનો સરખો નિષેધ કરવો છે. રાગરૂપ જે કષાય કણ છે, વિભાવ ભાવ છે, વિરુદ્ધ ભાવ છે, એનો નિષેધ પણ ઓછો નથી કરવો, પૂરો જ નિષેધ કરવો છે. કેમ કે એ જરાય જોઈતો નથી, પરિપૂર્ણ વિતરાગ થવું છે. એટલે એમાંથી અર્થઘટન એ કાઢ્યું કે આ મિથ્યા દ્રષ્ટિનો રાગ હોવો જોઈએ કે નહીં. મિથ્યા દ્રષ્ટિના રાગની વાત નથી. પછી ખુલાસો મગાવ્યો હતો સિથિયાજીએ, એનો ખુલાસો મગાવ્યો હતો. આ એક તો આ દૈવ દ્રષ્ટિ પ્રકાશમાં આવા તીવ્ર દુઃખની વાત આવી છે, માટે મિથ્યા દ્રષ્ટિનો રાગ હોવો જોઈએ. તો કઈને પ્રવચન સારની 171 ગાથામાં અંગારાથી શેકાતો એવો શબ્દ આવ્યો છે. આધાર આપ્યો હતો ત્યારે, આ આધાર આપ્યો આ આધારથી ખુલાસો થયો એમ કરે. એને તો સુખ બુદ્ધિ છે ને, એને રાગની રુચિ છે, એને ક્યાંથી દુઃખ લાગશે? એમના આધાર, એમના સંદર્ભમાં આ ગાથાનો આધાર આપ્યો હતો. રૂબરૂમાં જ વાત થઈ ગઈ. ટૂંકામાં એ વાત તો સ્પષ્ટ છે કે સમ્યક દ્રષ્ટિ કે મિથ્યા દ્રષ્ટિ કોઈને પણ રાગ ઉપાદે છે એ વાત તો નથી. મોક્ષાર્થી કર્મબંધ નું મૂળ એવું જે ચિત્તનું ભ્રમણ અને તેના મૂળભૂત રાગાદી પરિણતિ, તેનો એકાંતે નિશેષ નાશ કરવા યોગ્ય છે. આ 169 ટીકા છે. તેનો નિશેષ નાશ કરવામાં આવતા જેને નિસંગતા અને નિર્મમતા પ્રસિદ્ધ થઈ છે એવો તેજી શુદ્ધાત્મદ્રવ્યમાં વિશ્રાંતિરૂપ પારમાર્થિક સિદ્ધ ભક્તિને ધરતો થકો. પારમાર્થિક એટલે પોતાની સિદ્ધ, એને પરમા ઓલો વ્યવહાર સિદ્ધ ભક્તિ છે. સ્વસમય પ્રવૃત્તિની પ્રસિદ્ધિ વાળો હોય છે તે કારણથી તે જીવ કર્મબંધનો નિશેષ નાશ કરીને સિદ્ધિને પામે છે. એટલે અભિપ્રાય એ છે કે રાગનો તો નિષેધ જ છે, આ આ રાગ લવ મૂલક દોષ પરંપરાનું નિરૂપણ છે 168 ગાથાનો મથાળો. આ રાગ લવ એટલે થોડો જરાક રાગ, આ થોડો રાગ જે છે એ મૂલક જે દોષની પરંપરા છે એનું અહીંયા નિરૂપણ છે કે અહીં આ લોકમાં ખરેખર અરંત આદિ પ્રત્યેની ભક્તિ પણ બધે આ વાત ઉપાડી છે. આખરનો અધિકાર છે પંચાસ્તિકાયનો. અરિયંત ભક્તિના રાગને નિષેધ કર્યો છે, બીજા રાગનો તો પછી કહેવાની જરૂર રહેતી નથી. એ તો એક સમર્થ દ્રષ્ટાંતમાં બધા નીચેના રાગમાં આવી જ જાય છે. જો બધી જગ્યાએ અરિયંતની ભક્તિ, અરિયંતની ભક્તિ એનો નિષેધ કર્યો. અહીં આ લોકમાં ખરેખર અરિયંતાદિ પ્રત્યેની ભક્તિ પણ રાગ પરિણતિ વિના હોતી નથી, અને રાગાદિ પરિણતિ હોતા આત્મા બુદ્ધિ પ્રસાર વિનાનો પોતાને કોઈ પણ રીતે રાખી શકતો નથી. બુદ્ધિ પ્રસાર એટલે ચિત્તનું ભ્રમણ. જ્યારે જીવને રાગાદિ પરિણતિ હોય ત્યારે એને ચિત્તનું ભ્રમણ થાય થાય ને થાય જ. અને એ ચિત્ત ભ્રમણ હતા શુભમાં અશુભ કર્મનો નિરોધ થઈ શકતો નથી. માટે અનર્થ સંપત્તિનું મૂળ જે રાગ, તે રાગરૂપ ક્લેશનો જ વિલાસ છે, એ ક્લેશનો વિલાસ જ છે. એમાં ક્યાંય સુખ છે એ વાત છે. અરિયંતાદિની ભક્તિ પણ રાગ વિના હોતી નથી. રાગથી ચિત્તનું ભ્રમણ થાય છે, ચિત્તના ભ્રમણથી કર્મબંધ થાય છે. માટે આ અનર્થોની પરંપરાનું મૂળ કારણ રાગ જ છે. મુખ્યપણે તો મિથ્યા દ્રષ્ટિના રાગને લેવો જોઈએ. મુખ્યપણે તો મિથ્યા દ્રષ્ટિના રાગને લેવો જોઈએ. સડસઠમાં છે, જેને રાગ રેણુની કણિકા પણ હૃદયમાં જીવતી છે તે ભલે સમસ્ત સિદ્ધાંત સાગરનો પારંગત હોય તો પણ નિરૂપરાગ શુદ્ધ સ્વરૂપ સ્વસમયને ખરેખર ચેતતો હોય તે અનુભવતો નથી. તેથી જીવે સ્વસમયની પ્રસિદ્ધિ અર્થે અરંતાદિ વિષયક વિષયક રાગ પણ દૂર કરવા યોગ્ય છે. પ્રસિદ્ધિ અર્થે અરહંત આદિ વિષયક રાગ પણ દૂર કરવા યોગ્ય છે. મુખ્યપણે મિથ્યા દ્રષ્ટિ બધે પણ અરહંતની ભક્તિ, અરહંતની ભક્તિ એ વાત જેને સિદ્ધ પ્રવચન 166માં એ લીધું છે. જેને સિદ્ધ પ્રવચન ચૈત્ય મુનિગણ જ્ઞાનની ભક્તિ કરે, જીનની ભક્તિ કરે, સિદ્ધની ભક્તિ કરે, પ્રવચન ભક્તિ કરે, ચૈત્ય ભક્તિ કરે, મુનિની ભક્તિ કરે, શાસ્ત્રની જ્ઞાનની ભક્તિ કરે, તે પુણ્યબંધ લય ગણો પણ કર્મનો ક્ષય ન કરે. એનાથી પુણ્યબંધ થશે. હવે અહીં સુધી ના પાડી છે, બીજો રાગ કરવાનો પ્રશ્ન રહેતો. કેટલા જોરથી નિષેધ કર્યો છે, 166 ગાથાથી વાત ઉપાડી છે, 165માં એ છે. જીનવર પ્રમુખની ભક્તિ દ્વારા મોક્ષની આશા ધરે, અજ્ઞાનથી જો જ્ઞાની જીવ તો પર સમય રખતી છે. અજ્ઞાન થી જ્ઞાની એવું ચિંતવે તો એ પર સમય માટે જાઓ. ત્યાં પણ અરિહંત ભક્તિ, જીનવર પ્રમુખ ની ભક્તિ એ મુખ્ય વાત લીધી. હવે કોઈ કહે છે કે શાસન દેવ ની ભક્તિ કરવી, આ તમારે થયેલું છે ને લફરું. આ તો શાસ્ત્ર તો જુઓ, પચાવવું અઘરું પડે એવું છે. જૈન દર્શન નું તત્વ પચાવવું અઘરું પડે એવું છે. બહુ ટૂંકામાં લીધું છે. ભાઈ તું અંદરમાં નિર્લેપ છો સ્વભાવથી, ક્યાંય ખેંચાઈને જાજો રાગ કરવા જેવો નથી. અંદરમાં તું લીન થઈ જા, એટલું જ કહેવું છે. બહાર ખેંચાયા વિના અંદરમાં લીન થઈ જા, એવી વાત લીધી છે. વસ્તુ સૂક્ષ્મ છે. 288 ઉપયોગ સ્થૂળ થઈ ગયો છે. સૂક્ષ્મ વસ્તુને પકડવા માટે સૂક્ષ્મ ઉપયોગનો પ્રયત્ન કર. વસ્તુ એટલે અંતર સ્વભાવ, અંતર સ્વભાવ સ્વરૂપ મૂળ વસ્તુ, સ્વભાવ વસ્તુ અત્યંત અત્યંત સૂક્ષ્મ છે. અને તારો ઉપયોગ ઘણો સ્થૂળ થઈ ગયો હોવાથી એ સૂક્ષ્માથી સૂક્ષ્મ વસ્તુનું ગ્રહણ થતું નથી, એટલી વાત છે. ઉપયોગ સ્થૂળ થઈ ગયો છે. સ્થૂળ સાધન સૂક્ષ્મ વસ્તુને પકડવા માટે કામમાં આવતું નથી. ગુરુદેવ દ્રષ્ટાંત આપતા ને, સાણ સાથી એરું પકડાય, જે એરું પકડવાનો સાણસો છે એનાથી મોતીના દાણા પકડાય નહીં, હીરાના દાણા ના પકડાય. એના માટે તો શાર્પ સમાણી જોઈએ, શાર્પ પોઈન્ટેડ આવે છે સમાણી શબ્દ જોઈએ. એને માટે તો પાતળી અણીવાળી સમાણી જોઈએ, એ એનાથી પકડાય. એરુના સાણસાથી પકડાય નહીં. એમ સ્થૂળ ઉપયોગ છે, એના દ્વારા આત્મ સૂક્ષ્મ આત્મ સ્વભાવનું ગ્રહણ થતું નથી. તેથી સૂક્ષ્મ વસ્તુને પકડવા માટે સૂક્ષ્મ ઉપયોગનો પ્રયત્ન કર. સ્થૂળ ઉપયોગના પ્રયત્નથી નહીં પકડાય, સૂક્ષ્મ ઉપયોગનો પ્રયત્ન કર. કેમ કે વસ્તુમાં રહેલું જે તત્વ છે એ તત્વને ગ્રહણ કરવું છે, તત્વને પકડવું છે. આ ફલાણો માણસ છે એમ જાડી વાત લેવી નથી કે આ તો માણસ છે. અમે તો રહ્યા ફલાણા માણસ, અમે રહ્યા સાધારણ, અમે રહ્યા રાગી દ્વેષી. આત્માની વાતનું એમને શું ખબર પડે, એમાં તો કાંઈ માનીને પકડી રાખવાથી એ તો આડ મારવા જેવી છે. પોતાના જ સ્વકાર્યને આગળ વધવામાં એ આડસ છે. સૂક્ષ્મ ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સૂક્ષ્મતા ઉપર ઘણું વજન છે, આગળ ઘણા બોલાવી ગયા. ઉપયોગને સૂક્ષ્મ કરવો, ઉપયોગને સૂક્ષ્મ કરવો. સૂક્ષ્મ કરવો એટલે શું? પણ આ એક વિચારણીય વિષય છે. ઉપયોગને સૂક્ષ્મ કરવો એટલે શું? કે પોતાના પ્રયોજનને સંભાળવું અને વસ્તુના તત્વને એમાં પ્રયોજનપૂર્વક ઉપયોગમાં લેવું છે. માત્ર પ્રયોજન વિના એક જાણવાના ભાવથી, માહિતી કુતૂહલના ભાવથી તત્વને જાણવું નથી. પ્રયોજનથી તત્વને ગ્રહણ કરવું છે. પ્રયોજન એટલા માટે એમાં છે કે જ્યાં જીવને પ્રયોજન છે ત્યાં જ એનો ઉપયોગ સૂક્ષ્મ થાય છે. પ્રયોજનના વિષયમાં જ ઉપયોગ સૂક્ષ્મતા પકડે છે. જે સૂક્ષ્મતાની અંદર સાવધાની રહી છે, સાવધાન થઈને અંતર્મુખ થવું છે, અને ક્યાંય બહિર્મુખ કોઈ પણ દ્રવ્યભાવમાં સાવધાન થવું નથી, એવું જે ઉપયોગનું સૂક્ષ્મપણું છે, પોતાનું પરમ પ્રયોજન, પરમ પ્રયોજન એમાં આવ્યા વિના, એ ભાવમાં પરમ પ્રયોજન આવ્યા વિના ઉપયોગની સૂક્ષ્મતા થાય નહીં, અને વસ્તુનું તત્વગ્રહણ થાય. બધો ભાવ સાથે છે, સાવધાનીનો ભાવ છે, ચેતવાનો ભાવ છે, અનુભવવાનો ભાવ છે, સૂક્ષ્મતા છે, તીક્ષ્ણતા છે, એટલે તીખાશ, તીક્ષ્ણતા એટલે તીખાશ, એમ માણસ ને તીખાશ આવે છે ને, તીખાશ છે. બધા ઘણા ભાવો છે, ફૂલ પણ એક ભાવ લાગે, પણ એના પડખા બધા ઘણા એના પડખા છે. ભાવાત્મક છે ને, ભાવાત્મક લેવું છે. વસ્તુનો જે સ્વભાવ તે પણ સામર્થરૂપ રહેલો સ્વભાવ એમ એનું ગ્રહણ કરવું છે. વ્યક્ત તો એને જ્ઞાનાદિ ભાવ સૂક્ષ્મ રૂપે છે, અલ્પ મતિ જ્ઞાન છે, અલ્પ શ્રુત જ્ઞાન છે, અલ્પ પુરુષાર્થ, સુખ અને આનંદનો કણિયો પણ અનુભવમાં આવતો નથી. મહાન પ્રભુત્વ સ્વભાવ હોવા છતાં દીનતા વર્તે છે, વર્તે છે એને દીનતા, પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપે હોવા છતાં વર્તે છે એને રાગ. હવે એને સ્વભાવમાં રહેલું જે સત્વ છે, એનું જે અંતર સત્વ છે એ ગ્રહણ કરવું છે. એના માટે તો એને ઉપયોગને સૂક્ષ્મ કરવો પડે. કેમ કે સંયોગથી, દેહાદી સંયોગથી તો એ ભિન્ન છે. અવસ્થાના વિભાવવાદી અનેક પ્રકારના વિભાવ ભાવોથી પણ એ રાગાદી ભાવોથી પણ ભિન્ન છે. અને એક સમયની વ્યક્ત પર્યાયથી પણ અવ્યક્ત એવો સ્વભાવ ભિન્ન છે. આટલો જુદો છે એને ગ્રહણ કરવો છે. આ બધું સ્થૂળમાં જાય છે. વ્યક્તનો બોલ લીધો છે ને, વ્યક્તનો બોલ લીધો છે ને, એમાં એ બહુ વિષય જે ચાલ્યો છે કે આત્મા અવ્યક્ત છે. 49 ગાથામાં અવ્યક્તનો બોલ છે, આત્મા અવ્યક્ત છે, એમાં એ વિષય લીધો. સદ્રવ સ્વરૂપ લોક એ વ્યક્ત છે, જ્ઞેય છે અને વ્યક્ત છે. તેનાથી અન્ય નામ ભિન્ન છે આત્મા, તેથી તે અવ્યક્ત છે. એટલે છે દ્રવથી જુદો લીધો. કષાયોનો સમૂહ જે ભાવક ભાવ વ્યક્ત છે, કષાયરૂપ સમૂહ વ્યક્ત છે, તેનાથી જીવ અન્ય છે, નામ ભિન્ન ભિન્ન છે, માટે આત્મા અવ્યક્ત છે. વેદ જ્ઞાન ક્યાં સુધી કરાવે છે? ચિત્ત સામાન્યમાં ચૈતન્ય સર્વ વ્યક્તિઓ નિમગ્ન નામ અંતર્ભૂત છે. ચૈતન્ય સામાન્ય જે અંદરમાં રહેલું વિશેષ વિશેષ વ્યક્તિઓ થાય તે વિશેષ છે, જે વ્યક્ત થઈ તે બધી એમાં નિમગ્ન છે, અંતર્ભૂત રહેલી છે, તેનાથી પણ ભિન્ન છે સ્વભાવ, ત્રિકાળી સ્વભાવ તો તેનાથી ભિન્ન છે, તેથી પણ જીવ અવ્યક્ત છે, ભિન્ન છે એના મૂળ. ક્ષણિક જે વ્યક્તિ છે પર્યાય એટલો માત્ર નથી, તેનાથી પણ ભિન્ન છે, માટે અવ્યક્ત છે. વિચાર બોલ ત્યાં વ્યક્તપણું ને અવ્યક્તપણું ભેળા મિશ્રિત રૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો મુદ્દો નથી, માટે અવ્યક્ત છે. જ્ઞાનમાં સામાન્ય ને વિશેષ બંને એક સાથે ભાસે છે, એટલે ભેળા મિશ્રિતપણે પ્રતિભાસે છે. પ્રમાણમાં વિશે વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળા મિશ્રિત રૂપે તેને પ્રતિભાસવા છતાં પ્રતિભાસે છે, છતાં એ વ્યક્તને સ્પર્શતો નથી. જેટલું વ્યક્તપણું છે એને સ્પર્શતો નથી, હું અવ્યક્ત છું એમ પોતાને સ્પર્શે છે, તેથી પોતે અવ્યક્ત છે, વ્યક્ત નથી પણ પોતે અવ્યક્ત છે. બધું અવ્યક્ત એવા સ્વભાવ ઉપરનું વજન છે. સ્વભાવ જ બતાવો છે, સ્વભાવ જ બતાવો છે. એક ટંકોત્કીર્ણ પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે એ પ્રશ્નનો ઉત્તર કહે છે. અહીંયા બતાવવું છે ગાથાનું. તદીવ તરહી કિમ લક્ષણો ટંકોત્કીર્ણ પરમાર્થ જીવ ઇતિ પૃષ્ઠ, એમ પૂછવામાં આવતા ઇતિ પૃષ્ઠ, પૃષ્ઠ પૂછો પ્રાહ, એનો વિશેષે કરીને ઉત્તર દેવામાં આવે છે. આ એટલે કેવું, પ્રાહ એટલે વિશેષપણે કેવું. એ ઉત્તર ચાલે છે, 36 બોલ કાઢ્યા છે, તો 6 બોલ ના 36 કાઢ્યા છે. પછી એથી વિશેષ પાછા બે પેરેગ્રાફમાં અલિંગ ગ્રહણ ની વાત કરી છે અને ચેતના ગુણ ની વાત કરી છે. 36 ને 2 38 બોલ છે. છઠ્ઠો, પોતે પોતાથી જ બાહ્યાભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં અંતર બાહ્ય પોતે પોતાને બરાબર અનુભવમાં આવે છે, છતાં પણ વ્યક્તપણા પ્રત્યે ઉદાસીનપણે પ્રદ્યોતમાન પ્રકાશમાન છે, છતાં જેટલો વ્યક્તભાવ છે પર્યાયમાં તેની ઉપેક્ષા કરે છે, તેનાથી ઉદાસીન રહે છે, તેથી આત્મા પોતે અવ્યક્ત છે. આમ 6 હેતુથી અવ્યક્તપણું પ્રસિદ્ધ કર્યું છે. અવ્યક્ત છે એટલે સૂક્ષ્મ છે એમ લેવું ક્યાં, અવ્યક્ત છે એટલે જણાય જણાય ન જણાય એવો એમ નથી. ખરેખર તો બાહ્યાભ્યંતર સ્પષ્ટપણે અનુભવમાં આવે. એ વક્તવ્યમાં જાય છે, એ શબ્દ આ શબ્દમાં થોડો ફરક છે. અવક્તવ્ય, વક્તા વચ ધાતુ છે, સંસ્કૃતમાં વચ ધાતુ છે, વચ ધાતુમાંથી વક્ત શબ્દ આવ્યો છે, વચન એનાથી વચન શબ્દ થયો. અને આ આ વ્યક્તમાં વ અડધો છે, ઓલા વક્તમાં વ આખો છે ને આમાં અડધો છે, યો આખો છે વ્યક્ત. અવ્યક્તનો અર્થ એટલો સૂક્ષ્મ છે એમ લેવો. અપેક્ષિત છે, અપેક્ષિત એટલે આટલું, આટલી અપેક્ષા. અપેક્ષા એટલે શું? અપેક્ષાનો અર્થ અહીંયા શું કે સૂક્ષ્મ છે, એમ એટલી અપેક્ષા છે. બરોબર. અવ્યક્ત છે એટલે ન જણાય એવો છે, ન અનુભવાય એવો છે, એમ કહેવા માંગતા નથી. એટલે તો કીધું અંદરમાં એક બોલ કે બાહ્યાભ્યંતર સ્પષ્ટપણે અનુભવાય રહ્યો છે. અવ્યક્ત હોવા છતાં બાહ્યાભ્યંતર અનુભવ, અંતર બાહ્ય એનો જ અનુભવ છે, બીજાનો અનુભવ નથી. છતાં જે વ્યક્ત એવો અંશ છે તેના પ્રત્યે ઉદાસીન પણ અવ્યક્તને હોવાથી એને વ્યક્ત કહેવામાં આવે છે. વ્યક્ત એટલે ઉત્પાદરૂપ ભાવ, તેના પ્રત્યે ઉદાસીન પણ હોવાથી, ક્ષણિક ભાવથી ઉદાસીન હોવાથી પોતે અવ્યક્ત છે. સૂક્ષ્મ કહીને સ્થૂળતા છોડાવી છે. ખરેખર સૂક્ષ્મ છે, સૂક્ષ્મ છે આત્મા, સૂક્ષ્મ છે. ઉપયોગને સૂક્ષ્મ કરીને તું પ્રયત્ન કર, સૂક્ષ્મ ઉપયોગથી પ્રયત્ન કર, સ્થૂળ એમ કરીને સ્થૂળ ઉપયોગને છોડાવ્યો છે. બીજી વાત છે, બરોબર. અથવા ઘણું જ્ઞાન હોય, વિદવત્તા હોય, પંડિતાય હોય તો એ જ્ઞાન સૂક્ષ્મ ખરું કે નહીં? કે એવી રીતે સૂક્ષ્મ સ્થૂળની પરિભાષા નથી. અહીંયા જે અધ્યાત્મનું પ્રકરણ છે ત્યાં ઘણું શાસ્ત્ર જ્ઞાન હોય, ગમે તેવી ગાથાઓ, સંસ્કૃત શબ્દો અને ગમે તેવું વ્યાકરણ અઘરું હોય, ગમે તેવું વિદવત્તાભર્યું વચન હોય તો એનું અર્થઘટન આવડે તો એ જ્ઞાન સૂક્ષ્મ છે એમ છે. વસ્તુના પોતાના અંતર સ્વભાવને જે ગ્રહણ કરી શકે તે જ્ઞાન સૂક્ષ્મ, ભલે અર્થ કરતા કાંઈ આવડે નહીં. વસ્તુના સ્વરૂપમાં જ એમ છે, કોઈના કાઢા કાઢવાનો પ્રશ્ન નથી, પણ વસ્તુના સ્વરૂપમાં જ એમ છે. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો, એમાં એક હોય પૂર્વ નવ ભણેલ પણ જો જીવને જાણ્યો નહીં. જીવને એટલે જીવ સ્વભાવને જાણ્યો નહીં એમ જોવું જોઈએ. નવ પૂર્વ એટલે અગિયાર અંગ અને નવ પૂર્વ, એમ નવ પૂર્વ કરતા અગિયાર અંગ એના પિતામાં આવી ગયા. બસો ને અઠ્યાસી બોલ છે. અનંત ગુણો હોવાથી અને એ અનંત ગુણો સ્વરૂપ એની વિશેષતાઓ હોવાથી એ બધી વિશેષતા એને વિશેષણ એને લાગુ પડે છે. એ દ્રવ્ય બસ મુદ્દો એટલે આટલું જ પ્રયોજન છે. પોતાના સૂક્ષ્મ સ્વભાવને, સૂક્ષ્માતી સૂક્ષ્મ સ્વભાવને, નિર્લેપ સ્વભાવને ઓળખવો, જાણવો, પોતાના નિજ પ્રયોજન પૂર્વક પ્રયોજનની સિદ્ધિ લઈને, પ્રયોજનને સાથે રાખી રાખીને, કોઈ બીજાની વાત ચાલે છે એમ નહીં. પ્રયોજન આટલું છે, બસ આટલો જ પ્રયોજન ભૂત વિષય છે, એમાં બધું આવી ગયું, કાંઈ બાકી ન ગયું. બધું હૈયાતી ક્યારે નથી પણ પોતાની પોતાને હૈયાતી ક્યારે નથી? ક્યારે હું નથી એમ કોઈ કહે છે? હું નથી એ વાત છે, હું 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 પણ એટલે તો એને પોતાની હયાતીને કોઈ વાર અનુભૂતિ કહેવામાં આવી છે, હૈયાતીને જ અનુભૂતિ કહેવામાં આવી છે, અનુભૂતિને હૈયાતી કહેવામાં આવી છે. બેને જુદું પાડી શકાય એવું નથી. ચૈતન્યની ઊંડી ભાવના તો અન્ય ભાવમાં પણ ચૈતન્યની સાથે જ આવે છે. તો ભાવનાનો વિષય લીધો છે બહેનશ્રીના વચનામૃતમાં. આ વિષય એમણે પાયાનો લીધો છે, ભાવનાનો વિષય એમણે પાયાનો લીધો છે. બીજું ભલે મુમુક્ષુના જીવનમાં બીજું ભલે ઓછું અડકું હોય ઠીક છે, પણ ભાવના તો માગી લે વાત છે. જેટલા કોઈ ઉણપ, જેટલી કોઈ પ્રકારની સૂક્ષ્મ ઉણપ કે સ્થૂળ ઉણપ રહે છે અથવા ઊભી થાય છે, એનું મૂળ કારણ અંદરમાં જો તપાસવામાં આવે તો એ ભાવનાની ખામી છે. જેટલી ભાવના ઊંડી એટલું જ સ્વદ્રવની નજીક જવું તે આત્માને માટે સાનુકૂળ છે. જેટલી ભાવના ખીચરી અથવા ભાવના વિરહિત પણ એટલી જ મુશ્કેલી એ આત્માને છે. ભાવનાની અંદર એક થોડો પ્રેક્ટિકલ વિચાર કરવા જેવો છે. માણસને જે કોઈ વિષય ભાવે છે એ જાણે સર્વગુણથી ભાવે છે, સર્વગુણથી એને ભાવે છે. એ બહુ વિશાળ અર્થમાં એનો પ્રયોગ છે. કોઈ વાર વનસ્પતિના વિષયમાં એમ કહેવાય છે કે આ જમીનને આ વનસ્પતિ બહુ ભાવે છે. આ જમીનને આ વનસ્પતિ બહુ ભાવે છે એમ કહેવાય.